તારીખ 18/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 194 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 447
ચંદ્રવચનામૃત પત્રાંક 194 પાનું 259 લલ્લુજી મુનિ ઉપરનો પત્ર છે. પત્રનો મુખ્ય વિષય નીચેના પેરેગ્રાફથી શરૂ થાય છે. એ પહેલા પ્રારંભિક થોડી સૂચના કરે છે. પહેલું જ વચન પ્રશ્નાર્થમાં મૂક્યું છે કે જીવને માર્ગ નથી મળ્યો, માર્ગ મળ્યો નથી, એનું શું કારણ? શું પ્રશ્ન કર્યો છે? આ જીવે અનંતકાળમાં સંસારથી મુક્ત થવા માટે ધર્મના ક્ષેત્રમાં ઘણી પ્રવૃત્તિ કરી છે. ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી છે એમાં સંસાર અર્થે પ્રવૃત્તિ કરી છે, ખરેખર મુક્ત થવા અર્થે પ્રવૃત્તિ કરી કોઈ વખત અથવા અનેક વાર તો સ્પષ્ટ સંસારના પદાર્થોની વાંછા રાખે છે અને કોઈ વાર મોક્ષની વાંછા રાખે છે, પણ એ ઉપર ઉપરથી યથાર્થપણે ધ્યેયને બદલીને નહીં, ધ્યેયને બદલ્યા વગર રાખે છે. એટલે મોક્ષ પામવાને બદલે સંસાર ફળેલો છે. જન્મ મરણ થી મુક્ત થવારૂપ જે મોક્ષ છે અથવા નિષ્કર્મ દશારૂપ જે મોક્ષ છે, શાસ્ત્ર ભાષામાં એને નિષ્કર્મ દશારૂપ મોક્ષ કહેવામાં આવે છે. એ કર્મનું ફળ જન્મ મરણ છે અને એનો નાશ થવાનો થવારૂપ જે મોક્ષ છે એના ઉપાયને અહીંયા માર્ગ કહે છે. એવી દશાએ પહોંચવાનો જે ઉપાય છે એને અહીંયા માર્ગ કહે છે. એ ઉપાય નહીં જડવાનું કારણ શું? પ્રયોજનભૂત પ્રશ્ન ઉઠાવ્યો છે એમણે. શું? નલ્લુજી મુનિ તો દીક્ષાધારી હતા, ત્રણ પત્નીઓનો ત્યાગ કરીને દીક્ષા લીધેલી. એક એ જમાનામાં એવું હતું કે કોઈ સ્ત્રીને સંતાન ન થાય તો એ સ્ત્રી પોતે બીજી સ્ત્રી પરણવાનો રજા આપી દે, કાયદા કાનૂન પણ એવા નહોતા. બેને ન થાય તો ત્રીજીને પરણવાનો પણ છૂટ આપે. એવી રીતે એમને ત્રણેક સ્ત્રીઓનો યોગ હતો. પણ એ ગંભીર માંદગીમાં આવી ગયા પછી હણુકર્મી આત્મા, એટલે વિચાર આવ્યો કે જો આ માંદગીમાંથી બચી જાઉં તો સંસાર ત્યાગ કરી દેવો છે, એટલે કે ગ્રહસ્થીનો ત્યાગ કરી દેવો છે. એટલે દીક્ષા લઈ લીધેલી સ્થાનકવાસી સંપ્રદાયમાં મોહપતિમાં. તો કે છતાં માર્ગ નથી મળ્યો એનું શું કારણ? ઘર તો છોડ્યું, વ્યાપાર કે જે કાંઈ વ્યવસાય હશે એ પણ છોડ્યો. અહીંયા આપણે રસ્તામાં આવે છે ને વટામણ, વટામણ કરીને ગામ આવે છે, અહીંથી ખંભાત બાજુ જતા આપણે વટામણ, તારાપુર પહેલાં વટામણ ચોકડી આવે છે, વટામણના હતા છે, ત્યાં કૃપાલદેવનું સ્થાન રાખ્યું છે આશ્રમ જેવું. શું કારણ છે? ઘણું કર્યું, શાસ્ત્રો ભણ્યો, યમ નિયમ સંયમ પાળ્યા, ઘણું કર્યું, માર્ગ નહીં મળવાનું શું કારણ છે? ઉપાય નહીં જડવાનું શું કારણ છે? આ એક મુદ્દા ઉપર જ આખો પ્રશ્ન, આખો પત્ર છે કે માર્ગ નહીં મળવાનું શું કારણ? જીવને માર્ગ મળ્યો નથી. અનંતકાળ અધ્યાર છે, અનંતકાળમાં અનંત પ્રકારના પ્રયત્નો કરવા છતાં, અનંત વાર અનંત પ્રકારે અનંતકાળમાં પ્રયત્નો કર્યા છતાં પણ મોક્ષનો ઉપાય ન મળ્યો એનું શું કારણ છે? આ પ્રશ્ન કર્યો છે. એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનો પત્ર વાંચજો, એનો ઉત્તર અહીંયા મારા સાથેના પત્રમાં છે. નીચે જે પેરેગ્રાફથી શરૂ થાય છે એમાં એનો ઉત્તર છે. તો કે એ વારંવાર વિચારે અને યોગ્ય લાગે એટલે જિજ્ઞાસા બરાબર પરિપક્વ થાય ત્યારે સાથેનો પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી. શું 24મું વર્ષ છે, પછી સમ્યક દર્શન થયા 3-1 મહિના થયા છે. પોષ મહિનાનો પોતાની દશાનો ઉલ્લેખ કર્યો છે કે લાંબુ લાંબુ લખવાની કે જણાવવાની અમારી દશા નથી, વિકલ્પ એટલા ચાલતા નથી. તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કાંઈ અવસરે, આ પ્રસંગે અવસરે એટલે આ વખતે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. લખે છે તો વખત જોઈને લખે છે કે આ જીવની યોગ્યતા અત્યારે કેવી છે એ બરાબર માપીને લખે છે. એનું નામ અવસરે લખું છું. લખી શકવાની કે જણાવવાની અમારી દશા જણાવવાની પરિસ્થિતિ નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે. તમારી માગણી છે કાંઈક આ પામરને માર્ગદર્શન આપો, આ બ્રાહ્મણ પામરને કાંઈક બોધ આપો. બહુ એ તો બહુ નમ્રતાવાળા હતા, ઘણા એકદમ ભક્તિવાન અને નમ્રતાવાળા હતા. તો એ તમારી વૃત્તિ દુભાતી અટકે એટલા માટે આ લખ્યું છે, આખું પત્ર લખ્યું છે. અમને તો લાગે છે કે માર્ગ સરળ છે, મોક્ષ પામવાનો ઉપાય સરળ છે, કઠણ નથી એમ કે છે. ઠીક, સરળ છે એટલે કઠણ નથી, એનું નામ સરળ છે અહીંયા. પણ તે માર્ગ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. શું આ યોગ છે એ ગંભીર શબ્દ લીધો છે એમને. તે માર્ગ પ્રાપ્તિનો યોગ મળવો એટલે કે પ્રત્યક્ષ સત્પુરુષ મળવા દુર્લભ છે, અને સત્પુરુષ પ્રત્યક્ષ મળે ત્યારે તથા પ્રકારની પોતાની યોગ્યતા હોવી દુર્લભ છે. શું નહીતર અનંતકાળમાં અનંતવાર સત્પુરુષ મળ્યા છે, પાછા નથી મળ્યા એવું કાંઈ નથી. પણ યોગ મળવા દુર્લભ છે એટલે યોગાનુયોગ થઈ જવો. આ બાજુ યોગ્યતા તૈયાર થાય ને આ બાજુ સત્પુરુષ મળે, આવો જો મેળ થઈ જાય એનો છૂટકો થઈ જાય. બે સાથે હોય, ઉપાદાન ને નિમિત્ત બે સાથે થાય એટલે કાર્ય સિદ્ધિ ન થાય એવું બને નહીં. નહીતર નિમિત્ત નિમિત્ત નથી ખરેખર તો, નહીતર જે નિમિત્ત મળ્યું એ ખરેખર એને માટે નિમિત્ત નથી. આત્મકલ્યાણનું નિમિત્ત એના માટે નિમિત્ત ન રહ્યો. પછી થોડાક પૂઈન બાંધા હોય ચપટી રાખ જેવી વાત છે, એ તો આગળ જતા બળી જવાના પાછા. શું અમને લાગે છે કે માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સત્સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. હવે જે પત્ર શરૂ કર્યો છે એનું મથાળું બાંધ્યું છે. સત્સ્વરૂપ એવું જે પોતાનું આત્મ સ્વરૂપ, એને અભેદ ભાવે એટલે નિર્વિકલ્પ અભેદ અનુભવથી, અનન્ય ભક્તિએ બહુમાનથી, એ વગર તો એવી દશા આવે નહીં. અપૂર્વ મહિમા આવે ત્યારે એના ફળ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નિર્વિકલ્પ દશા થાય, એને અનન્ય ભક્તિ કહે છે. અન્ય પરિણામ ન રહે એવી ભક્તિ. વિકલ્પમાં પરિણામ, વિકલ્પ રૂપ પરિણામ, ભક્તિના વિકલ્પ રૂપ પરિણામ અન્ય રહે છે અને આત્મા અન્ય રહે છે. કેમ કે વિકલ્પમાં રાગ છે, આત્મા વિતરાગ સ્વરૂપ છે. રાગ ને વિતરાગતા સાથે થતા નથી, અન્ય અન્ય રહે છે, ભિન્ન ભિન્ન રહે છે. જ્યારે વિતરાગી સ્વરૂપ અને વિતરાગ ભાવ અનન્ય થઈ જાય છે, વિતરાગ સ્વરૂપ ના અવલંબને અભેદ ભાવ થતા, એટલે અભેદ ભાવ લીધો, ભક્તિ પણ અનન્ય થઈ જાય છે, ભક્તિ અન્ય વિકલ્પ રૂપ રહેતી નથી. એ પ્રકારનો અમારા આત્માને અમારો નમસ્કાર છે. ઠીક, અમારા આત્માને અમારો નમસ્કાર છે. એક જગ્યાએ લીધું છે, નમસ્કાર કરવા યોગ્ય એવો હું કોણ? નમસ્કાર કરવા યોગ્ય એવો હું, મને પોતાને જ નમસ્કાર કરું છું, એવું મારું સ્વરૂપ છે. અંતરંગ નિમિત્ત કીધા, બરાબર છે, સત્પુરુષ. હા, અંતરંગ નિમિત્ત છે, ખરી વાત છે, બહુ ગુઢ વાત છે. જરા એ અંતર સુધી પહોંચે છે, મુમુક્ષુના અંતરંગ સુધી પહોંચી જાય છે, એની દશાને માપે છે. આ જીવને અત્યારે કઈ વાત કરવી જોઈએ, એને જે કાંઈ દવા આપવી છે, ઔષધ આપવું છે, એ કઈ માત્રાનું ને કયા ટાણે આપવું, કેટલી માત્રામાં આપવું, ક્યારે ક્યારે આપવું, કેટલું આપવું, અને અંતરંગ સુધી પહોંચે છે. અને યોગ્યતામાં મુમુક્ષુ પણ સત્પુરુષના અંતર સુધી પહોંચે છે. એ તો લીધું આપણે હમણાં 213માં, જો ફરીને ભૂલાઈ ગયું હોય તો જરા પાકું થઈ જશે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો પેરેગ્રાફ. એક સમય પણ કેવળ સંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતકરણ, અંતકરણ સુધી કોણ પહોંચ્યું? મુમુક્ષુ પહોંચ્યો. એવા સત્પુરુષના અંતકરણ તે જોઈને અમે પરમ આશ્ચર્ય પામીને નમીએ છીએ. એટલે અંતરંગ નિમિત્ત છે, એકબીજાના અંતર સુધી પહોંચે છે. પરિણામનું અંતરંગ રૂપ જે પરિણતિ છે એ અંતરંગમાં પહોંચનારા હોવાથી પરસ્પરને અંતરંગ નિમિત્ત કહેવામાં આવ્યા છે. કૃપાળુદેવ સુભાગભાઈનો સત્સમાગમ શું કરવા ઈચ્છતા હતા? કે એ એમના અંતરંગ નિમિત્ત હતા. ઠીક, એ એમના અંતરંગ નિમિત્ત હતા. એમના સમાગમમાં પોતાનો આત્મા અંદરથી ખીલી ઉઠતો હતો, કોળી ઉઠતો હતો, અંદરથી રહસ્ય ભરેલું તત્વ બહાર આવતું હતું. એ એમના અંતરંગ સુધી પહોંચતા, આ એના અંતરંગ સુધી પહોંચે, એટલા માટે એને અંતરંગ નિમિત્ત કહેવામાં આવ્યું છે. અંતરંગ નિમિત્ત તો બહાર છે, સ્થૂળ દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો નિમિત્ત તો બાહ્ય પદાર્થ છે. આયા નિમિત્તને બાહ્ય પદાર્થ કહેવામાં આવતો નથી. ઠીક, અથવા જો આવા નિમિત્તને બાહ્ય નિમિત્ત કહેવામાં આવે તો એ સરાસર અપમાન છે, એ નિમિત્તનું અપમાન છે. ઠીક, અને સરાસર અન્યાય છે. બાહ્ય નિમિત્ત ગણે તો એને ઐક્ય ન રહ્યો, અને જો ઐક્ય ન રહ્યો તો એને તો માર્ગ ની પ્રાપ્તિ અતિ વિકટ છે, ઘણી વિકટ છે એને તો. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, ત્યાં અસંગ અંતકરણ લીધું. 213માં શુદ્ધ અંતકરણને અસંગમાં લીધું, અહીંયા અપ્રતિબદ્ધ લીધું. અપ્રતિબદ્ધ કહો, અસંગ કહો, નિર્લેપ કહો, શું અથવા શુદ્ધ અંતકરણ કહો, શું ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ, શું કેવા જ્ઞાની પુરુષને લીધા છે કે જેને કાયમાં કોઈ પ્રકારે ભાવમાં પ્રતિબંધ નથી, ક્ષેત્રથી ભલે હો, દ્રવ્યથી ભલે હો, શું દ્રવ્ય હજી અવિરત હોવાથી બધા પ્રકારનો પ્રતિબંધ દેખાય, કપડાં પહેરે છે, કુટુંબ પરિવાર છે, વ્યવસાય આદિ કરે છે, શું ભાવે પ્રતિબંધ નથી, ભાવે છૂટા છે અંદરથી, એ બધા સંયોગો વચ્ચે ભાવે અંદરથી અપ્રતિબદ્ધ છૂટા છે, અપ્રતિબદ્ધ છે એટલે છૂટા છે, નિરંતર વિચરે છે, ધ્યાન લગાવીને બેઠા નથી, નિરંતર વિચરે છે, શું એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તેમના પ્રત્યે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, પહેલો શબ્દ પ્રેમનો લીધો છે, એક સત્પુરુષને શોધે કઈ ગયા ને આગળ ક્યાં કે ના, એ સત્પુરુષ કે શોધ કે બીજા એસે કરે તો એસે કહે તો કે એક સત્પુરુષ એ પ્રેમ કર, દૂસરે સો મત કર, ઠીક કોઈ શોધે ખોજે અને એને મળે તો એને અનન્ય પ્રેમ આવ્યા વિના હરી નહીં, અનન્ય કોઈ કે અચળ કયો, અચળ એટલા માટે કે કોઈ પણ સંજોગોમાં વિચલિત ન થાય એવો, કોઈ પણ પ્રસંગોમાં વિચલિત ન થાય એવો, શું અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, આ ઓળખાણ છે, પ્રતીતિ એટલે ખાતરી, આ સત્પુરુષ જ છે એવી ખાતરી ઓળખાણ છે, શું આવ્યા વિના સત સ્વરૂપની એટલે પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નામ અનુભવ થતો નથી, આ અનુભવ થવા માટે કયો માર્ગ મેળવવો, કયા માર્ગે જવું એનો ચોખ્ખો ઉલ્લેખ છે, એ વિચાર આવ્યો હતો હમણાં મંદિરમાં દાખલ થાય કે આમાંથી તારવો, અમુક અમુક તારવો છે ને પ્રત્યક્ષ સત્પુરુષના વિષયમાં કેવા કેવા વચનો એમણે લખ્યા છે, એક જ સબ્જેક્ટ, જેમ કે આ 198માં આપણે એક પેરેગ્રાફ લઈ શકીએ દ્રષ્ટાંત તરીકે કે કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી, સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ સત પ્રાપ્ત થાય છે, એ સજીવન મૂર્તિ એટલે પ્રત્યક્ષ, પરોક્ષને સજીવન મૂર્તિ કહેવામાં આવતા નથી, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ આવે છે, સજીવન મૂર્તિના લક્ષ વગર, એટલે પહેલા સજીવન મૂર્તિ જોઈએ પછી બધું શું કરવું ન કરવું કર્તવ્ય અકર્તવ્યની સમજ પડે, એવા લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને છૂટવાનો ઉપાય નથી પણ બંધન છે, બંધન છે એટલે છૂટવાનો ઉપાય નથી, ગમે એ કરે નહીં એને બંધન છે, છૂટવાનો ઉપાય નથી, આ અમારું હૃદય છે, શું અમારા હૃદયમાં મુખ્ય વાત કોઈ પડેલી હોય છૂટવા માટેની, જીવને મુક્ત થવા માટેની, તો આ એક જ છે, ફેરવી ફેરવીને કેટલી જગ્યાએ કેવી કેવી શૈલીથી વાત કરી છે, આ એક તારવા જેવું, ઠીક એ નિમિત્તે સ્વાધ્યાય થઈ જાય પાછો એ જ વિષયનો, પોતાને થાય ને પછી બીજાને પણ થઈ જાય, કારણ કે હવે તો આત્મ જાગૃતિનું સાધન થઈ ગયું છે, સમાજને મૂકવી હોય કોઈ વાત સંકલિત કરીને કોઈ ઢબથી કોઈ શૈલીથી, શું લખે છે કે એ વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, ત્રણે કાળે હો, અને આવીએ થી એવો અચળ પ્રેમ આવે અને એવી સમ્યક પ્રતીતિ આવીએ થી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેવી જ તેમની જ તે જ દશાને પામે છે, તેની દશાને પામે છે, એવી જ દશાને પામે છે એમ કહેવું છે. આ જ્ઞાની થવાનો સહેલામાં સહેલો ઉપાય. એમ ન કહ્યું કે ફલાણું શાસ્ત્ર વાંચજો તો તમને જ્ઞાન થશે, કેમકે જ્ઞાન થવા માટે જ્ઞાનાભ્યાસ જોઈએ ને. જ્ઞાન થવા માટે શું જોઈએ? જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ ને. આ તો એક સામાન્ય માણસને ખ્યાલ આવે છે એટલે પૂછે મારે કયું પુસ્તક વાંચવું, હવે અત્યારે મારે કયું પુસ્તક વાંચવું, મારે જ્ઞાન મેળવવું છે માટે જ્ઞાનાભ્યાસ. તો અહીંયા એના અહીં કાંઈ વાત નથી કરી, નથી ઉપવાસ કરવાની વાત કરી, નથી પૂજા કરવાની વાત કરી, નથી દાન દેવાની વાત કરી, કે નથી શાસ્ત્ર વાંચવાની વાત કરી, કઈ વાત કરી છે? કે એ પ્રતીતિ અને પ્રેમ થતાં મુમુક્ષુ, જે મુમુક્ષુ એ જે જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવા છે તેની દશાને પામે છે, એ દશાને પામે છે, એ દશાએ પહોંચી જાય છે, પછી પૂર્ણતાને પહોંચે છે એ કહેવાની જરૂર નથી. ગુરુ રહ્યા છદમસ્ત, ગુરુ છદમસ્ત રહી જાય ને શિષ્ય આગળ નીકળી જાય, ઠીક, પછી કઈ વાંધો નથી, પછી એને ગુરુ માટે રોકાવવું પડતું નથી. એકવાર એ દશાને પામી જાય તો આગળ પણ નીકળી જાય. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવો છે, સેવે છે ને સેવશે. ત્રણેય કાળના જે જે જ્ઞાનીઓ થયા તે આ માર્ગે થયા, ભૂતકાળમાં થયા, અત્યારે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ જ માર્ગે થશે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, બીજા માર્ગે નહીં થાય એમ કે છે. કેમ કે પહેલો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જીવને માર્ગ મળ્યો નથી, એનું શું કારણ? કે એને સત્પુરુષના ચરણારવિંદમાં અચળ પ્રેમ થયો નથી અને એની સત્પુરુષની સમ્યક પ્રતીતિ આવી નથી. આ એટલે માર્ગ નથી મળ્યો, બીજું કાંઈ વાંધો નથી. એટલું કરે તો બીજું કોઈ શાસ્ત્ર વાંચવાની એને જરૂર નથી. જાઓ, કેમ કે સત્પુરુષ પોતે જ સાક્ષાત જીવન જીવંત આગમ છે. કેવા છે?
જીવંત આગમ.
સત્પુરુષ સાક્ષાત પોતે જ જીવંત આગમ છે. શાસ્ત્ર વાંચીને જે જ્ઞાન ન થાય તે જ્ઞાન સત્પુરુષની અંતર પરિણતિથી થઈ જાય છે, સીધું થાય. તો શાસ્ત્ર એ જ વાત શાસ્ત્રમાં લખી હોય સત્પુરુષની પરિણતિની. હો, જેવા સત્પુરુષની અંતરંગ પરિણતિ હોય તેવી જ દશાની વાત શાસ્ત્રમાં લખી હોય અને જ્ઞાન ન થાય એ વાંચતા, અને જો પરિણતિ જોવે તો જ્ઞાન થઈ જાય. લ્યો, ઠીક, કેમ એમ થતું હશે? ચાલો, આ પ્રશ્ન છે. ફરીથી સત્પુરુષની અંતરંગ શુદ્ધ દશા આત્મદશા જો વાંચીને જ્ઞાન ન પણ થાય, ન જ થાય એવું નહીં, ન પણ થાય, કોઈ યોગ્યતાવાન ન થઈ જાય ની બીજી વાત છે. સંસ્કારી જીવને યોગ્યતા એટલે સંસ્કારી જીવને, બીજાને ન થાય. અને અત્યારે જે રહી ગયા છે એના સંસ્કારનો વિચાર કરવાની જરૂર નથી, એટલે તો વર્તમાન અપેક્ષાથી વાત છે કે એ વાંચીને ન થાય અને પરિણતિ જોવે તો થયા વિના રહે નહીં. કારણ શું? ચાલો, હા, મુદ્દો છે. એ દશા જે લખી છે એમાં એ દશાનું વર્ણન પરોક્ષપણે ચાલી રહ્યું છે, અને જે દશા દેખાય છે પ્રત્યક્ષ જોવામાં આવે છે. પ્રત્યક્ષ પછી ઐક્યપણું થઈ જાય, ઓળખાય તો ચોક પ્રેમ આવે તો ઐક્યપણું થઈ જાય. બસ આમ છે તો ઐક્યપણું થઈ જાય. ગુરુદેવ હતા ત્યારે એ વિચાર આવતો હતો કે અંતેવાસી થઈને રહેવું જોઈએ. મુમુક્ષુએ તો આવા જ્ઞાની પુરુષના અંતેવાસી થઈને રહેવું જોઈએ, દૂર ન રહેવું જોઈએ, આઘે ન રહેવું જોઈએ, છેટે ન રહેવું જોઈએ. ઠીક છે, વ્યાખ્યાન સાંભળી વ્યા જાવ. આપણે બહુ સારું વ્યાખ્યાન કરે છે, બહુ સારું વ્યાખ્યાન આવે છે. એમ આઘે રહીને લેવું નહીં, અંતેવાસી થવું જોઈએ, એના સમીપવાસી. અંતેવાસી એટલે સમીપવાસી રહેવું જોઈએ. બધા વિચારો એવી રીતે ચાલતા હતા. જ્ઞાનની પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, અમને પણ જ્ઞાન પ્રાપ્તિ એવા પ્રકારે થઈ છે. પણ આપને તો કોઈ ગુરુ મળ્યા હોય એવું અમારા જાણવામાં તો નથી. હે, રૂપાળુદેવને આ ભાવમાં કોઈ ગુરુ મળ્યા હોય એવું તો જોવામાં આવતું નથી. અને મળ્યા હોય તો એનો ઉલ્લેખ કર્યા વિના, ગુરુ ગુરુ ભક્તિ આવ્યા વિના રહે નહીં. અને કેવી ગુરુ ભક્તિ આવે એ ગુરુ ગુણ સંભાળના આવે, વાંચી દેજો, મહિના બે મહિના બહાર આવી જશે, હું હાથમાં આવી જશે. કોઈ છૂટથી મળશે, 5000 નકલ છપાવવાનો નિર્ણય લીધો છે, બધાને છૂટથી મળશે. 10-12 રૂપિયાનું, 5-15 રૂપિયાનું પુસ્તક 5 રૂપિયામાં છૂટથી મળ્યા કરશે. અને આપણા મંડળને તો ભેટ મળવાનું જ છે અહીંયા તો બધાને, એમાં કાંઈ પ્રશ્ન નથી. શું શું કે છે કે જ્ઞાન પ્રાપ્તિ થી અમને થઈ હતી. પોતાને જાતિ સ્મરણ જ્ઞાન છે, પૂર્વભાવમાં પણ જ્ઞાન પ્રાપ્તિ એકવાર થઈ ગયેલી છે, અને તે નજીકના ભાવમાં થયેલી છે, બહુ દૂરવર્તી ભાવમાં નથી થયેલી. સમીપના ભાવમાં, કદાચ આ પહેલાના ભાવમાં થઈ હોય તો ના ને શું. પણ કોઈ જ્ઞાની પુરુષ એમને મળ્યા છે, તેમના ચરણવાર ચરણારવિંદ પ્રત્યે એમને અચળ પ્રેમ થયેલો, તેની સમ્યક પ્રતીતિ આવેલી, અને પોતાને પણ એથી જ્ઞાન પ્રાપ્તિ થયેલી. જો કે કૃપાળુદેવની તો દ્રવશ્રુતની ઉપાસના પણ પૂર્વભવની ઘણી જ હોવી જોઈએ એવું લાગે છે. નાની ઉંમરમાં જે એમનો ઉઘાડ છે, જે પ્રકારનો અને જેટલો જેવડો એમનો ઉઘાડ છે, તે શ્રુતની ઉપાસનાને સૂચવે છે. દ્રવ શ્રુતની, જ્ઞાની પુરુષોના વચનોની, શાસ્ત્રોની, આગમની ઉપાસના ઘણી કરી હોય, એ નવા ભાવમાં પણ કેટલી ક્ષોભસમની મૂડી લઈને આવે, એ જાતની હો ઉઘાડ. બીજી જાતનો તો ઘણાને હોય, પણ એ જાતનો ઉઘાડ લઈને આવે, પરમાર્થિક ઉઘાડ લઈને આવે. જ્ઞાન ન થયું હોય તો એમ કે સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ. 70મા વર્ષ પહેલા ઠીક, ક્યાંથી લાવ્યા એ મૂડી લઈને આવ્યા હતા એ. પણ એ જ્ઞાની નહોતા ને અજ્ઞાની હતા ને કે હાલ હાલ તારું કામ નથી સમજવાનું. હે, લોકો ચર્ચા કરે છે ને, હવે 24મા વર્ષ પહેલાના વચનો તો પછી અજ્ઞાનપણાના હોય ને, કે તારે જજમેન્ટ લેવાનો તારો અધિકાર નથી. એ જ્ઞાનીનો અધિકાર છે. અને ગુરુદેવે એના પ્રવચન કરતા એમ કહ્યું કે બારંગનો સાર છે આ વચનો છે, બારંગનો સાર છે. તો બારંગનો સારની મૂડી લઈને આવ્યા હતા, માટે એની અજ્ઞાન દશાને બીજા અજ્ઞાનીઓ સાથે માપી શકાય નહીં. માપે તો ભૂલો પડી જાય, ભૂલો પડી જાય એટલે વિરાધનામાં આવે, ભૂલો પડી જાય એટલે થોડું નુકસાન નથી. સિદ્ધિ સતની વિરાધનામાં આવે, અને એનું ફળ બહુ ભયંકર છે, એનું ફળ બહુ ભયંકર છે. માટે જરાય દોડદાયા થવા દેવું નથી. શું કે છે અહીંયા કે જ્ઞાન ની પ્રાપ્તિ એથી અમને થઈ હતી, ભૂતકાળ નાખ્યો છે, થઈ છે એમ ન કહ્યું, આ ભાવમાં થઈ છે એમ ન કહ્યું, ભૂતકાળમાં થઈ હતી એમ કીધું છે. શું ચોખ્ખું યાદ છે પોતાને, કોનો સત્સંગ કર્યો હતો, મારા ગુરુ કેવા ને કયા હતા, એ વખતે મારા પરિણામ કેવા થયા હતા, મુમુક્ષુતા કેવી આવી હતી, જ્ઞાન પ્રાપ્તિ કઈ રીતે થઈ હતી, બધું ખબર છે. એટલે પોતાના સ્વયંના અનુભવની વાત કરી રહ્યા છે આ પત્રમાં, એ પોતાના સ્વયંના અનુભવની જ વાત કરી રહ્યા છે. ખાલી લખવા ખાતર પત્ર લલ્લુજી મુનિને લખ્યો છે એમ વાત નથી, પોતાનો અનુભવ લખી રહ્યા છે કે અમને પણ આમ થયું હતું. શું વર્તમાન એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે એટલે ભવિષ્યના કાળે જે કાળ ન આવ્યો હોય એને અનાગત કહેવામાં આવે છે. આવ્યો નથી, આગત એટલે આવ્યો, અન એટલે નથી આવ્યો. અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, એટલે અત્યારે પણ એ જ માર્ગ છે, ભૂતકાળમાં એ જ માર્ગ હતો, ભવિષ્યમાં પણ એ જ માર્ગ છે, અને બીજા માર્ગે કોઈને થવાની નથી. ઠીક, આ ચોખ્ખો ટૂંકામાં ટૂંકો સરળમાં સરળ ને સીધો રસ્તો બતાવી દીધો. અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા, ઠીક, એટલે કે સર્વ શાસ્ત્રના બોધનો સાર, એનું માખણ, શું મુમુક્ષુ માટેનું તત્વ, લ્યો ઠીક, માખણ કરતા મુમુક્ષુ માટેનું તત્વ જોવા જાય તો એ જ છે કે મુમુક્ષુએ સત્પુરુષને ઓળખીને એના અચળ પ્રેમથી એના ચરણારવિંદ સેવતા એને સતની પ્રાપ્તિ થયા વિના ગેરેન્ટેડ થાય. શું ન થાય કે થાય, થાય કે ન થાય અનિશ્ચિત વાત નથી, થાય જ થાય જ થાય, ને બીજી રીતે કોઈ પ્રકારે ન થાય, એ જ છે એનો અર્થ છે. પણ અમે શાસ્ત્રો વાંચીએ તો, સમયસાર જેવા મહાન પરમાગમને વાંચીએ તો, કે તું ગમે તે કરને ન થાય એટલે ન જ થાય, આમ છે, એ જ છે એનો અર્થ એ છે. એ અનેકાંત કર્યું છે, એ જ છે ને બીજો કોઈ નથી, અસ્તિ નાસ્તિ બે, એ અનેકાંત કર્યું છે. કોઈને એમ લાગે કે એકાંત કર્યું છે, એ જ છે એમ જો વાપર્યો છે ને, તો કે એકાંત કર્યું, એકાંત નથી કર્યો, અનેકાંત કર્યું છે, એ જ છે ને બીજું નથી. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા, એટલે આ આત્મને અનુલક્ષીને બધા શાસ્ત્રોમાં બોધ પ્રવર્ત્યો છે. શું કહેવું છે, બોધ લક્ષ નો અર્થ શું, કે આ પ્રકારના આ લક્ષ્યથી બોધની પ્રવૃત્તિ થઈ છે, એવા બોધને બોધ લક્ષ કહેવામાં આવ્યો છે. કયા લક્ષ્ય બોધ કર્યો છે, કે સત્પુરુષ સુધી પહોંચાડવાના લક્ષ્ય બોધ કર્યો છે. ઠીક, સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા, આ સંયોજન પણ એમનું સ્વતંત્ર છે. શું બીજા શાસ્ત્રોમાં એવું મળે નહીં, એમણે જે કેટલાક શબ્દ પ્રયોગ કર્યા છે એકદમ શબ્દ સંયોજન પોતાના ભાવની અભિવ્યક્તિને અસાધારણ રીતે વ્યક્ત કરી છે. એ જ છે બધા શાસ્ત્રોનો સાર અને બધા મુમુક્ષુ માટેનું ખરું તત્વ એ જ છે, બીજું તત્વ જ નથી મુમુક્ષુ માટે, એમ કે છે. એક જ તત્વ છે આ, એકે થતા પરમ તત્વ થઈ ગયું એ, કેમ કે અહીંયા પરમ તત્વ છે ને, ઓલું આ જુદું ન રહ્યું માટે એ પરમ તત્વ થઈ ગયું. ઠીક, બે ન રહ્યા માટે એ તત્વ થઈ ગયું, પરમ તત્વ થઈ ગયું. અને જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે, જેને સંસારના સર્વ દુઃખોથી ખરેખર છૂટવું હોય, છૂટવું હોય નહીં ખરેખર છૂટવું હોય, તેને અખંડ વૃત્તિથી આમાં ખંડ પાડવો ને, તો અમને બહુ ઘણું બહુમાન હતું, પણ વળી પાછું ઓછું થઈ ગયું, વળી પાછું વધ્યું, પાછું ઓછું થઈ ગયું. પહેલાં બહુ સોનગઢ જતા હતા, પાછું ઓછું કરી નાખ્યું, પાછા વળી જવા માંડ્યા, વળી પાછું ઓછું થઈ ગયું. એ ખંડિત વૃત્તિ છે, અખંડ વૃત્તિથી. જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે, તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો, બીજા માર્ગને નહીં આરાધતા એ જ માર્ગને આરાધવો. બહુ પ્રયોજનભૂત વાત કરી છે લલ્લુજી સ્વામી જેવા એક યોગ્યતાવાન મુમુક્ષુ. ત્યારે આ વાત નીકળી ને, નહીતર ક્યાંથી નીકળશે? જો યોગ્યતા ન હોત તો આ વાત નીકળત ક્યાંથી? માટે જે જે મુમુક્ષુના પત્રોમાં આવો પારમાર્થિક ઉપદેશ નીકળ્યો છે કૃપાળુ દેવનો, સમજવું કે સામે યોગ્યતાવાન જીવ હોવો જોઈએ. યોગ્યતાવાન ન હોય તો આવી વાત એમના મુખેથી, શ્રી મુખેથી બહાર ન આવે. યોગ્યતા હોય તો જ બહાર આવે, એ નક્કી થાય છે. ક્ષેત્રનો પ્રશ્ન ક્યાં કર્યો છે? ક્ષેત્રનો પ્રશ્ન નથી કર્યો. અને ક્ષેત્રથી તો કઈ નિરંતર કોઈ સાથે રહી શકે જ નહીં, દરેક ના ઉદય જુદા જુદા હોય. ક્યારેક કોઈને ક્યાંય જવું પડે, ક્યારેક કોઈને ક્યાંય જવું પડે, ક્યારેક કોઈ હાજા હોય, ક્યારેક કોઈ હાજા માંડા હોય કે ન હોય, એ કોઈ ક્ષેત્રનો તો કોઈ નિયમ જ નથી. ક્ષેત્ર અખંડ રહેવાનો કોઈ નિયમ નથી. કેવળીના સમસરણ પણ અન્ય અન્ય ક્ષેત્રે થાય છે, યોગ્યતાવાન જીવો ત્યાં પહોંચે છે. એમ તો ગુરુદેવ નો વિહાર થતો તો લોકો જતા હતા, જ્યાં જ્યાં વિહાર થાય ત્યાં બી જતા, પણ નહીં પહોંચી શકે. ક્યાંક ન શકે, શરીર પ્રતિબંધ હોય. શું પૂજી બેન શ્રી લખે છે, ગુરુદેવ મુંબઈ હોસ્પિટલમાં હતા, સમાચાર આવતા તબિયત નરમ છે તો એકદમ જવાનું મન થઈ જતું, કે એવો વિકલ્પ ઉપડે ને કે જલ્દી જાઓ, ગાડીમાં જાઓ, પ્લેનમાં જાઓ, અરે ઉડીને જાઓ, એવું લખ્યું છે. ઠીક, પાંખ આવે તો ઉડીને જાઓ, એટલો બધો વિકલ્પ ચાલતો હતો. પણ જુઓ ને કેવું શરીર થઈ ગયું છે. પછી એમ લખે છે, હું એમ બોલ્યા છે, પછી લખી નાખ્યું છે, આ બેનો લખ્યું છે, જુઓ ને કેવું શરીર થઈ ગયું છે, કે બંધન થઈ ગયું છે, શરીર નબળું પડી ગયું ને માંદગીનું બંધન થઈ ગયું છે. શું વિકલ્પ થાય છે? ક્ષેત્ર વૃત્તિ અખંડ છે, ગુરુચરણમાં વૃત્તિ અખંડ છે, ક્ષેત્રમાં અખંડતા જળવાય એ કુદરતને આધીન છે, એ કોઈ મનુષ્યને આધીન નથી, એ વિકલ્પને આધીન નથી. એણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો, એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. માર્ગ નથી મળ્યો એનું કારણ કે આ માર્ગ નથી મળ્યો. જન્મ મરણ ટળ્યા નથી ને પરિભ્રમણ ચાલુ રહ્યું છે એનું કારણ કે આ માર્ગે ચાલ્યો નથી. બાકી મેં ઘણું કર્યું એ લખે છે કૃપાળુ, બધું કરવા છતાં ભૂલો છે આ એક જ વિષયમાં, સત્પુરુષના વિષયમાં. એ જગ્યાએ એને ભૂલ ખાધી છે, અનંત કાળમાં અનંત વાર ભૂલ ખાધી છે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, એ માર્ગ આરાધ્યો નહીં તો બીજું તો આરાધ્યું ને, તો કે હા બીજું આરાધ્યું તો ખરું, સાકારણ થી આરાધ્યું કે સ્વચ્છંદ ને લઈને આરાધ્યું. નાનીની આજ્ઞા એ ન ચાલ્યો. મને એમ લાગે છે કે મારે અત્યારે આમ કરવું જોઈએ, મને એમ લાગે છે કે મારે અત્યારે આમ કરવું જોઈએ, બસ ખલાસ. એ સ્વચ્છંદ રૂપી અંધત્વ છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. એટલે કે જ્ઞાનીના માર્ગે ચાલવું જોઈએ, એ માર્ગ કેવા પ્રકારનો છે એનું એને દર્શન થતું નથી. કોઈને તો સ્વચ્છંદને લઈને જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું જોઈએ એ પ્રકાર જ આવતો નથી. એ પોતાની મળે યમ નિયમ કરે, પોતાની મળે ઠીક પડે શાસ્ત્રો વાંચે, પોતાની મળે પૂજા ભક્તિ કરે, પોતાની મળે યાત્રાને દયાદાન કરે, જપ તપ આદિ જે કરવું હોય કરે. એને તો જ્ઞાનીને માર્ગે ચાલવું છે એવા બહુ ભાગ જીવોને તો એ વિકલ્પ જ નથી. કોઈને એ સમજાય જ્ઞાની મારફત પણ, તો એ માર્ગ કેવો છે કે જે માર્ગે ચાલીએ એનું દર્શન થતું નથી, દેખાતો નથી એ માર્ગ. દેખાતો નથી એનું કારણ સ્વચ્છંદ રૂપી અંધત્વ છે એમ કે છે. કોને ન દેખાય? કે આંધળો હોય એને ન દેખાય. ચક્ષુ હોય એને તો દેખાય, ચક્ષુ ન હોય એને ન દેખાય. તો એ સ્વચ્છંદ છે એ અંધત્વ છે, આંધળો થઈ ગયો છે. સુભાગભાઈ જેવા જીવંત પાત્ર એ સ્વયં જ એ માર્ગનું દર્શન કરાવે છે. ઠીક, એ સ્વયં જ એ માર્ગનું દર્શન કરાવે છે. છતાં પણ જો જીવને ન દેખાય તો એ સ્વચ્છંદ રૂપી અંધત્વ છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી, દેખાતો નથી. અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો. પોતે ક્યાંક ક્યાંક કૌંસ ભરે છે, હું કોક જગ્યાએ અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો કે આ કયા પ્રકારનો માર્ગ છે. જે મારામાં એ માર્ગ ઉત્પન્ન નથી થયો તો એ માર્ગ કયા પ્રકારનો હશે, આનો વિચાર કરવો. એટલે એની જિજ્ઞાસા કરવી, એની ખોજ કરવી, એની ભાવના કરવી. શું? અને છતાંય ન મળે તો દ્રઢ મોક્ષેચ્છા કરવી. જો પછી શું લખ્યું છે, દ્રઢ મોક્ષેચ્છા કહો કે પૂર્ણતાનું લક્ષ્ય કયો. પૂર્ણતાનું લક્ષ્ય કરશે સત્પુરુષને કે ઓળખવા અને એના પ્રત્યે અચળ પ્રેમ કરવાના માર્ગમાં આવી જશે. દ્રઢ મોક્ષેચ્છા હશે તો, દ્રઢ મોક્ષેચ્છા કરવી, પૂર્ણતાનું લક્ષ્ય કરવું. મોક્ષ એટલે પૂર્ણતાની ઈચ્છા, એટલે અહીંયા લક્ષ્ય લેવું. ઈચ્છા એટલે અહીંયા રાગ નહીં, વિકલ્પ નહીં, પણ લક્ષ્ય લેવું. શું? અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો. શું વિચાર કરવાનો અર્થ? અહીંયા વિચારવો આમ તર્ક વિતર્ક લગાડવા એમ નહીં, ખોજ કરવી, શોધ કરવી એમ વાત છે કે આ માર્ગ કેવો હશે. કેમ કે એ માર્ગ માત્ર વૈચારિક ભૂમિકા નથી, એ માર્ગ છે એ એક પરિણમનની ભૂમિકા છે. એટલે એને ત્યાં અચળ ભક્તિ, અચળ પ્રેમ અને અનન્ય ભક્તિ એવા બે શબ્દ પરિણવા છે. કેવા? અચળ પ્રેમ એ વિચારનો વિષય નથી, એ પરિણમનનો વિષય છે. અનન્ય ભક્તિ એ વિચારનો વિષય નથી, પરિણમનનો વિષય છે. એટલે એ માર્ગ પરિણમન રૂપ છે. કેવો છે એ માર્ગ? પરિણમન રૂપ છે. તો એ કેવું પરિણમન છે? એનો વિચાર કરવો. અને અત્યારે તો ઉપલબ્ધ છે આવું સાહિત્ય જે છે એમાં જીવંત જોવા મળશે. એક તો અહીંયા સુભાગભાઈની ભક્તિ જોવા મળે છે, હવે પૂજ્ય બેનશ્રીની ભક્તિ જોવા મળશે, સુગાનીજીની ભક્તિ જોઈ બધાએ, એમણે તો જોઈ છે, એમણે તો પોતાના પત્રોમાં લખે છે અને ચર્ચામાં પણ આવે છે. એટલે આવી વસ્તુ તો પાછી મળે છે, નથી મળતી એવું નથી. કાંઈ વિચાર કરવા માટે સમજવાનું સ્થાન છે, પણ માત્ર સમજે પાર નહીં આવે, પરિણમે પાર આવશે. એ જાતનું પરિણામ આવવું જોઈએ. કોઈ એમ કે સમજાવો ને, એ વાત સમજાવો ને એમ કે તો પ્રશ્ન તો નીકળે કે ના નીકળે. ના, એ સમજવા સમજાવવાનો વિષય નથી, એ પરિણમવાનો વિષય છે. સમજવું હોય તો આટલી વાત ઉઘાડી પડી છે. આ ત્રણ ત્રણ મહાત્માઓની વાત તો ખુલ્લી પડી છે. સમજવું હોય તો સમજવાની જગ્યા નથી, એવું કઈ નથી. પછી શું સમજાવવાનું રહે છે? પરિણમન સાક્ષાત જોવા મળે છે, પછી શું સમજાવવાની વાત રહે છે? પણ યોગ્યતા આવે એમાં પ્રવેશ થાય છે. યોગ્યતા અને પાત્રતા વિના તથા પ્રકારના માર્ગમાં પ્રવેશ થતો નથી. બાકીની યોગ્યતા પછી યોગ્યતા એ નામ માત્ર છે. અહીંથી યોગ્યતા ખરી શરૂ થાય છે. અંતરંગથી એ પ્રશ્ન ઉઠતો એમ કેવું એમ છે કે એ જિજ્ઞાસા જો અંતરંગથી થઈ હોય તો તમારે શાસ્ત્ર નહીં ગોતવું પડે એમ કે છે. અંદરથી ઉત્તર મળશે. 128માં કૃપાળુદેવને પોતાને 23માં વર્ષમાં મુમુક્ષુની ભૂમિકામાં આવા બધા પ્રશ્નો થયા હતા છૂટવા માટેના. એ 128માં પુત્ર આપણે સ્વાધ્યાય થઈ ગયો પહેલા. શું? 222 પાને એમ કરવું જે આ દ્રઢ મોક્ષે ઈચ્છા છે, ગમે તેમ થાવ કરીને છે ને, એ દ્રઢ મોક્ષેનું સ્વરૂપ છે. આ કરવું જ, ગમે તે સ્થિતિમાં કરવું. એક સમયનું આયુષ બાકી હોય તોય કરવું. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. ઉપર બધા પ્રશ્નો લખ્યા છે એમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે. એ ઉત્તર આવી ગયો છે. દ્રઢ મોક્ષેચ્છા એ ઉત્તર છે. એ પહેલા પ્રશ્નો ઉઠ્યા છે. દ્રઢ મોક્ષેચ્છા ઉત્તર છે અને એ નેપથ્યમાંથી આવેલો ઉત્તર છે. ક્યાંથી આવ્યો ઉત્તર? કે અંદરમાં આત્મામાંથી આવ્યો. આત્મા તો હજી સમ્યક દશાને પામ્યો નથી એટલે એને નેપથ્ય શબ્દ વાપર્યો. ઠીક, જે અગમ અગોચર છે ત્યાંથી આવ્યો. ઠીક, નેપથ્ય એટલે અગમ અગોચર છે, ક્યાંથી આવ્યો એ ખબર ન પડે. શું આકાશવાણી થઈ એમ કહેવાય? શું આકાશવાણીમાં ક્યાં ઠેકાણેથી થઈ? ઉપરથી થઈ, બાજુમાંથી થઈ, નીચેથી થઈ, ઉગમણેથી થઈ, આથમણેથી થઈ, ક્યાંથી થઈ? તો કે નેપથ્યમાંથી આવ્યો. એને ખબર પડે એ દિશા ના જોડે. ઠીક, આવ્યો એ વાત સાચી. અંદરથી આવ્યો, ગુરુદેવનો ઓમ ધ્વનિ આવ્યો હતો. ગુરુદેવને ત્રણ ત્રણ વાર ઓમ ધ્વનિ આવ્યો હતો. શું? ઓમ ધ્વનિ સાંભળીને આવ્યા હતા માટે ઓમ ધ્વનિ આવ્યો હતો એમ નહીં. ગુરુગુણ સંભારણામાં એ વાત લીધી છે. પૂજી બેનશ્રી ચર્ચા કરતા કરતા કે ઓમકાર ધ્વનિ સુમંદર ભગવાનનો સાંભળીને આવ્યા હતા માટે અહીંયા ઓમ ધ્વનિ સંભળાતો હતો એમ નહીં. કે પોતાને ઓમ ધ્વનિ છૂટવાનો હતો અલ્પકાળમાં કેવળ જ્ઞાની થઈને તીર્થંકર હતા ને, એટલે ઓમ ધ્વનિ માટે અંદરથી ઓમ ધ્વનિ આવ્યા હતો એમણે અર્થ એમ કાઢ્યો છે અંદરથી. એવી રીતે આવ્યો છે ઓમ ધ્વનિ, ત્રણ વખત આવ્યો છે. એક વખત વિછ્યામાં આવ્યો, નીચાના વડદાની છે, ગામ બાર શાસ્ત્ર લઈને સ્વાધ્યાય કરવા નીકળી જતા હતા. ઉપવાસ કરે તે દિવસે આહાર ન લે એટલે ગામમાં આવવાની માથાકૂટ નહીં, જમવા જમાડવાની માથાકૂટ નહીં. ઉપવાસ કરીને શાસ્ત્ર લઈને વ્યા જાય એકાંતમાં. વડદા નીચે વ્યા જતા, એ વડનું ઝાડ હતું. ત્યાં એકાંતમાં આવું તો નહીં સાંભળ્યો. એક વખત વાંકાનેરના ઉપાશ્રયમાં વાંકાનેર ગયા ત્યારે ઉપાશ્રય બતાડ્યો હતો. આ ઉપાશ્રયમાં ગુરુદેવને ઓમ ધ્વની આવેલો. એ બધું નેપથ્યમાંથી આવે છે એમ કેવું છે. ક્યાંથી આવે છે? અંદર માંથી, નેપથ્યમાંથી. અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો એટલે ખોજ કરવી, દ્રઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત રહેવું એટલે જ્યાં સુધી એનું સમાધાન ન થાય એટલે પરિણામ ન આવે ત્યાં સુધી બીજા ઉદયનમાં ખોવાઈ જવું નહીં. અપ્રમત રહેવું એટલે શું કે એને પડતું મૂકવું નહીં ક્યારે, એની પાછળ પડી જવું. ઠીક, પૂરેપૂરી શક્તિથી એની પાછળ પડી જવું તો માર્ગની પ્રાપ્તિ થઈ. અંધત્વ ટળે છે તો શ્વસન ટળે છે અને માર્ગની પ્રાપ્તિ થાય છે એટલે ઉપાય મળે છે. એ નિશંક માનજો. જો એ પ્રકારમાં આવો અને માર્ગની પ્રાપ્તિ થાય કે ન થાય એની શંકા કરવાની તમારે જરૂર નથી. કૃપાળુ દેવનો પોતાનો અનુભવ એમ બોલે છે કે અમને આ રીતે માર્ગ પ્રાપ્તિ થઈ તો આ રીતનું પરિણમન થાય તો પછી કોઈ પણ જીવને ન થાય એ અવકાશ દેખાતો નથી. આ પ્રકારના પરિણામ થાય એટલે માર્ગની પ્રાપ્તિ થાય. અમને થઈ ગઈ તે માટે બધાને થઈ જાય. જીવ તો બધા એક જ જાતના છે ને. એટલે નિશંકતાની વાત લીધી છે, પોતાના સ્વાનુભવને કારણે નિશંકતાની વાત લીધી છે. જે પરિણામથી પોતે સફળતાને પ્રાપ્ત થયા છે તેવા જ પરિણામ કોઈ પણ જીવને થાય તો તે પરિણામ નિષ્ફળ કઈ રીતે જાય તપાસતા એમ માલુમ પડે છે કે નિષ્ફળ કોઈ રીતે જાય નહીં. જાઓ માટે એમ કહ્યું જાઓ નિશંક થાય છે, થાય થાય ને થાય. એ નિશંક માનજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. લો ઠીક, સરખાઈનો ઠપકો આપ્યો છે. પણ પ્રભુ અમે શાસ્ત્રો વાંચ્યા છે, નથી વાંચ્યા એવું નથી. કાંઈ ગણધરના રચેલા શાસ્ત્રો વાંચ્યા હોય. આચાર્ય શિરોમણિ, ગણધર એટલે આચાર્ય શિરોમણિ કહેવાય. બધા આચાર્યોમાં સર્વોત્કૃષ્ટ આચાર્ય ગણધર છે. બીજા આચાર્ય હોય એ વખતે, પણ સર્વોત્કૃષ્ટ આચાર્ય છે ગણધર છે. એમનું સીધો ઉપદેશ શું, એવા શાસ્ત્રો વાંચ્યા હોય તો એને અવળે માર્ગે ચાલ્યો એમ કહેવાય. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કર્યા વિના વાંચ્યા હોય તો તે અવળે માર્ગે ચાલ્યો છે. પ્રયોજનભૂત વાત પણ જીવને પોતાના પ્રયોજનની લક્ષમાં આવતી નથી. એનું કારણ એ છે કે આજ્ઞાંકિતપણે સત્પુરુષના યોગમાં સત્સંગને ઉપાયશો નથી. આ વાત એક પત્રમાં લખી છે, નંબર ભૂલી ગયો છું. આજ્ઞાંકિત પણ સત્સંગ નથી ઉપાય છે. એને એના પ્રયોજનની વાત એને ધ્યાન ઉપર આવતી નથી, લક્ષ્ય ઉપર નથી આવતી. અથવા ત્યાં એવું પણ વાત લીધી છે કે પ્રગટ આત્મ સ્વરૂપને દર્શાવનારા એવા વચનો મળવા છતાં જીવને એની અસર નહીં થવાનું કારણ શું, અથવા એ આત્માનું દર્શન નહીં થવાનું કારણ શું? પ્રગટ આત્મ સ્વરૂપને દર્શાવનારા વચનો છે, એવો ટોન ને એવી શૈલીથી આવ્યા હોય શું તે સત્સંગ ઉપાય છો નથી. ઉપાય છો નથી કઈ રીતે? આજ્ઞાંકિત પણ ઉપાય છો નથી. સ્વચ્છંદે તો ઉપાય છો છે, આજ્ઞાંકિત પણ ઉપાય છો નથી. એટલે કહ્યું કે અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ તપ અને શાસ્ત્ર અધ્યયન વગેરે વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કાંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, કે જે અવશ્ય કરવા યોગ્ય હતું તે અમે પ્રથમ જ જણાવ્યું છે. એ જ્ઞાની પુરુષના ચરણારવિંદ પરમ પ્રેમ અને અનન્ય ભક્તિ એણે સેવા નથી. બસ આ જે અમે પ્રથમ કહ્યું એને કર્યું નથી, બાકી બધું કરી છૂટ્યો છે. અને એથી નવું બંધન કર્યું છે. કલ્પના કરે ને પછી માર્ગની કલ્પના કરે કે આ ઉપાય છે, ઉપાય ખરેખર એને જીડ્યો નથી, બીજો ઉપાયને ઉપાય માન્યો છે, એટલે ગ્રહિત મિથ્યાત થયું છે, એટલે બંધન થયું છે. ઠીક, ઉગાડો લીધો, કશાય મંદ થયો અને ગ્રહિત મિથ્યાત વળી ગયું પાછો નફામાં. ઠીક, આમ થાય. આટલું ભજન આપ્યું છે પછી એના માટેના દ્રષ્ટાંતો ઋષભદેવ ભગવાનથી માંડીને શું ઠેર સુધર્મા સ્વામી છેલ્લા કેવળી થયા જંબુ સ્વામી ત્યાં સુધી આમ જ વાત ચાલી છે એમ કે છે. ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી નો લીધા, અંતિમ કેવળી જંબુ સ્વામી લીધા. ઠીક, કે જેને સુધર્મા સ્વામી જેને બોધ આપ્યો હતો. જંબુ સ્વામી અહીંથી મથુરામાંથી ગયા છે ને, અંતિમ કેવળી
રાત્રે 8 થી 9 પ્રવચન.